अवधूतचिन्तनशीदुरे युन्तप्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं ब्रह्मौजसाभूषितभव्यभालं दिव्यौजसादिक्तविशालनेत्रम् शान्तिप्रदं यस्य मुखारविन्दं तरङ्गावधूतं व्रणतोऽस्मि नित्यं यावकाय च धर्मशियो सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय पाण्डुरङ्गाय ते नमः अवधूतचिन्तनश्रीगुरुदेव श्रीमद्वरं सद्गुरुवासुदेवानन्द सरस्वती स्वामी महाराज की जय। भगवति रुक्माम्बा माता की श्रीमत्सद्गुरुरङ्गवधूत गुरु महाराज की गुरुदेवदत्त 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 नर्मदे हर नमः पार्वतीपतये हर हर महादेव। संसारमां ત્રણ ભઠ્ઠાઓ સળગી રહ્યા છે, એ ત્રણેય ભઠ્ઠાઓમાં જગતના તમામ જીવો મળી રહ્યા છે। સંસારનું કોઈ પણ માને એમ કે આ ભઠ્ઠાનો તાપ મને લાગતો નથી, આ ભઠ્ઠામાંથી હું બચી ગયેલો છે, એવું જો કોઈ કહે એ બરાબર પણ નથી। એક પણ જીવમાં બળ્યા વગરનો એના તાપ લાગ્યા વગરનો નથી। એ ત્રણ ભઠ્ઠાઓના આપણા શાસ્ત્રમાં સુંદર નામો આપ્યા છે। એક ભઠ્ઠાનું નામ છે કલ્લા આધિ, બીજાનું નામ છે વ્યાધિ, અને ત્રીજાનું નામ છે ઉપાધિ। દત્તવાવનીમાં એનો ઉલ્લેખ છે આ ત્રણ ભઠ્ઠાઓનો। જગતના કેટલાક જીવો આધીથી દુઃખી છે, આધીમાં બળી રહ્યા છે। આધી એટલે શું? આધીનું સ્થાન કયું? તો આધીનું સ્થાન શાસ્ત્રમાં મન બતાવ્યું છે। જગતનો કેટલોક વર્ગ સમાજ મનથી દુઃખી છે, પોતાના મનની અંદર વિચારો કર્યા કરે અને ઘરમાં બેઠો તો પણ એ વિચારો કરે ને વિચાર મન વિચાર કરે, એના કારણે પોતાના ઘરમાં બેઠો બેઠો બેડા જ કરે, એને એમ કેમ કર્યું, એને આ કેમ કર્યું, એને આવું કર્યું, એને આવું કર્યું, બસ એનું કે એમ કર્યું, એ ઘરમાં બેઠો બેઠો વિચાર કરી ને પોતે અંદરથી બેડા કરે, એનું નામ આધી કહેવામાં આવે છે। સમાજનો કેટલોક વર્ગ એમાં બળી રહ્યો છે। બીજો વ્યાધિ, વ્યાધિનું સ્થાન છે શરીર। સમાજનો કેટલોક વર્ગ શરીરથી દુઃખી છે, રોગથી। કેટલાકને જુદા જુદા પ્રકારના રોગો આપણે હોસ્પિટલમાં જઈએ તો સમજાશે, વ્યાધિ જોવો હોય તો હોસ્પિટલોમાં આપણે ફરીએ તો ખ્યાલ આવે કે જગતના જીવો કેટલા દુખિયા પડ્યા છે એમ શરીરથી। એવી કોઈ પણ હોસ્પિટલ એવી નથી કે જેમાં જગા હોય, ચિકાર જી જાતની જુઓ તેમાં આપણને ખ્યાલ આવે, જો એનો અભ્યાસ કરીએ તો કેટલોય વર્ગ વ્યાધિમાં રોગમાં દુઃખી છે, કેટલોક વર્ગ આધીથી મનથી દુઃખી, બીજો એક વર્ગ શરીરથી દુઃખી, કે ત્રીજો ઉપાધિથી। આધીનું સ્થાન મન, વ્યાધિનું સ્થાન શરીર, ને ઉપાધિનું સ્થાન જગતના બાહ્ય પદાર્થો। જગતના જે આ પદાર્થો આપણને દેખાય છે એને પ્રાપ્ત કરવામાં એને મેળવવામાં આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ. અને જગતના પદાર્થો મેળવવામાં જ્યારે આપણને સફળતા નથી મળતી, એટલે આપણે આપણા હૃદયમાં કહો, આપણા મનમાં દુઃખ થાય છે. પૈસા ખર્ચી નાખ્યા, પ્રયત્ન કર્યો, મહેનત કરી, શ્રાવણ કર્યું, ઝીગણું કર્યું, પણ કંઈ નુકસાન થયું કે ફાયા નહીં, લાભ ન થયો, કશું. આવો એક વર્ગ છે ઉપાધિનો, એક વર્ગ આ ઉપાધિની અંદર દુઃખી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાં આખું જગત છે. તો આ બધું આ દૂર કેવી રીતે થાય? બાપજી લખ્યું છે ને પાવનીમાં, આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, એક નહીં ત્રણેવ જોડે. આધિ એટલી દૂર થાય નહીં, વ્યાધિ એટલો દૂર થાય નહીં, ઉપાધિ દૂર થાય નહીં, એકને નહીં, આધિ વ્યાધિ ને ઉપાધિ ને ત્રણેવને જો દૂર કરી દેવું હોય, આ સમાજમાંથી આ ત્રણેવ તાપથી બચી જવું હોય, આ ભઠ્ઠામાં ન પડવું હોય, એના માટે એક સાધન બાપજી લખ્યું છે પાવનીમાં, કલેશ મરણમાં પ્રીતિ સર્વ. સ્મરણ કરવાથી ભગવાનનું, ભગવાનની લીલાઓ શ્રવણ કરવાથી, ભગવાનના નામનું સ્મરણ કરવાથી આ જે ભઠ્ઠાઓ છે આ દૂર થઈ જાય છે. શ્રવણ મનન અને નિધિધ્યાસન આ ત્રણ બાબત છે ભગવાનની જે લીલાઓ છે. શ્રવણ બરાબર આપણે ત્યાં આ ઉપાધિઓને શાંત કરનારા ત્રણ ગ્રંથ છે, એક રામાયણ, શ્રીમદ ભાગવત અને આ લીલામૃત. આ ત્રણ ગ્રંથો એવા છે, દત્ત કહે કોઈ તને રામ કૃષ્ણ વળી કો, બસ દત્ત રામ અને કૃષ્ણ આ ત્રણ દેવો એક જ, અને એમની લીલાઓના ત્રણ ગ્રંથો રામાયણ, ભાગવત અને લીલામૃત, એ ત્રણેયમાં ભગવાનની લીલાઓ છે. રામાયણમાં રામની લીલા, શ્રીમદ ભાગવતમાં કૃષ્ણચંદ્રની લીલાઓ અને લીલામૃતમાં ભગવાન દત્તાત્રય એમના અવતારોની લીલા કથા. દત્તાત્રય, શ્રીબાલ વલ્લભ, નરસિંહ સરસ્વતી અને વાસુદેવાનંદ સરસ્વતી આ એમના અવતારોની લીલા કથા. રામાયણની રચના તમસા નદીના કિનારે વાલ્મીકીએ કરી, શ્રીમદ ભાગવતની રચના વ્યાસમુનિએ સમ્યાપ્રાસ નામના આશ્રમમાં ગંગાજીના કિનારે કરી, અને લીલામૃતની રચના રંગ અવધૂત મહારાજે એક જ ચાતુર્માસની અંદર, આજથી બરાબર 50મું વર્ષ આ ચાલે છે જેની તમે સુવર્ણ જયંતિ ઉજવો છો, જેને માટે આ ગ્રંથ તમે તમારી યાદે લખી તૈયાર કરેલો છે, જેમ 50મું વર્ષો એવો આ એક અદ્ભુત ગ્રંથ નર્મદાજીના કિનારા પર ઉત્તર તટે નારેશ્વરની પુણ્યભૂમિ, પવિત્ર ભૂમિ, એવી દિવ્ય ભૂમિ કે જેનું વર્ણન નથી થઈ શક્યું એવી ભૂમિમાં, એવી ભૂમિમાં અદ્ભુત તપશ્ચર્યા કરી, અને ત્યાં આ એક જ ચાતુર્માસમાં આવો એક વ્રત ગ્રંથ ભગવાન દત્તાત્રેય સ્વામી મહારાજની કૃપાથી અવધૂતજીએ તૈયાર કરી આપણને આપી દીધો. હમણાં મુરબીશ્રી જયંતિભાઈએ કહ્યું ને, ભાગવતની અંદર કોનો સંવાદ છે અલખ નિરંજનનો? ભાગવતની કથા કહી છે કોણે? તો એ કહેનાર અલખ છે, અને નિરંજન કોણ છે? પરીક્ષિત રાજા એ નિરંજન છે. શ્રીમદ ભાગવત આખું સંભળાયું હોય તો અલખ ભગવાને, નિરંજનને જ પરીક્ષિત એટલે નિરંજન જ છે. શ્રીમદ ભાગવતમાં પ્રમાણ છે, અવધૂત પરીક્ષિત રાજાએ ગંગાજીના કિનારા ઉપર જઈને પોતાના પાપની જાહેરાત કરી, એને કઈ કરવું નથી. અવધૂત ક્યારે વધારે છે, અલખ ક્યારે આવે છે? કે માનવ પોતાનું પાપ જાહેર કરી દે ધારે તો તારે અવધૂત પધારે છે. પાપ જાહેર કરે તો અવધૂત પધારે, એના ઘરમાં વધારે, એના ગામમાં વધારે, અગર તો એના અંતરાત્મામાં વધારે. પણ ક્યારે? એ પોતાના પાપને જાહેરાત કરી દે તારે. પરીક્ષિતે ઈચ્છા સિદ્ધા ઋષિઓની વચમાં ગંગાજીના પવિત્ર કિનારા પર આવીને બીજું કઈ કહ્યું નથી. ઋષિ મુનિઓની સભા ભેગી કરીને એક જ વસ્તુ કહી છે, યહો મયા નીચમ નાર્યવત્કૃતમ નિરાગશી બ્રહ્મણી ગુહુડ તેજસા. આટલી જાહેરાત કરી છે, બીજું કઈ નહીં. એક ઋષિના ગળામાં અમે મરેલો સર્પ ભરવો છે, બસ મેં નીચ કાર્ય કર્યું છે. આ પાપની જાહેરાત, ને પાપની જાહેરાત થઈ ત્યાં મેં હમણાં જ કહ્યું તેમ, એ જાહેરાત સાંભળતા જ અલક્ષણિંગો નિજરાવ ચિત્તો વ્રતસ્ત્રી બાલે અવધૂત વૈશાહ. જેનું બીજી કોઈ જગ્યાએ લક્ષ્ય નથી, અલખકો અલક્ષકો એક જ જગ્યાએ લક્ષ્ય છે. કઈ જગ્યાએ લક્ષ્ય છે એ લીલામૃતમાં બતાવ્યું છે. અવધૂતોનું અલક્ષનું લક્ષ્ય કઈ છે? દત્ત દિગંબર દેવને સ્મરીએ શ્વાસો શ્વાસ ગુરુકથામૃત પાન છે એ જ અમારો ગ્રાસ. એમના અલક્ષ્ય બીજી કોઈ જગ્યાએ લક્ષ્ય નથી. ગુરુકથામૃત પાન છે, ભગવાનની લીલાઓ ગાવી એ જ એનું મુખ્ય ભોજન છે. એવા અલગ ભગવાન ત્યાં વધારા પથ્થરની શિલા પર અવધૂત વેશવાળા 16 વર્ષની ઉંમરના સ્ત્રી પુરુષોથી વિતેલા અને પરીક્ષિતે જગતના કલ્યાણનો એક જ પ્રશ્ન એવો પૂછ્યો, એ પ્રશ્નમાં આખા વિશ્વનું કલ્યાણ હોય, આખા એ વિશ્વનું એક જ પ્રશ્નમાં, પરીક્ષિતના એક જ પ્રશ્નમાં મારું તમારું જીવોનું કલ્યાણ એક જ પ્રશ્નમાં છે કે મહારાજ જેનો મૃત્યુકાળ નજીકમાં આવેલો હોય અને શું કરવું. આ એક જ પ્રશ્ન પગે રાખતામાં એનો સુંદર જવાબ સુખદેવજી પરીક્ષિતને આપ્યો છે કે પરીક્ષિત, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરેણ ભાષિતમ. સંહિતા શબ્દ જે પરમહંસોની જે મુરબી શ્રી કહ્યું છે અંતિમે તેમાં છે જ, કૃતસંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતા મુને. કયા કાળમાં ભાગવત સંહિતા તૈયાર થઈ? આ લીલામૃત ભાગવત એ પરમહંસોની સંહિતા છે અને તે એ સંહિતાનું ગાન અલગ હોય કહેવું છે. અને અલગ ભગવાને આ નિરંજનોને સમજાવ્યું છે. શ્રીમદ ભાગવત એ અવધૂતનું કહેલું છે અને લીલામૃત એ પણ અલગ ભગવાને નિરંજનને સંભળાવેલું છે. અહીંયા કીય ગાથા, અહીં જે લીલાઓ ચરિત્ર એનું નામ આપણે આપણા પૂજ્ય બાપજીએ આપી દીધું, શ્રી ગુરુ લીલામૃતો. નામ ગુરુ લીલામૃત ગ્રંથનું તો નામ જોઈએ. એ 19005 દોહરા 148 અધ્યાય અંદરની ગીતો વગેરે લખીને એક જ ચાત્રમાં શોખ પૂરો કરી ઉપર નામ લખી દીધું, શ્રી ગુરુ લીલામૃત. મહાન પુરુષો જે નામ આપે છે એમાં રહસ્ય હોય છે. આ જે સંહિતા તૈયાર થઈ વ્યાસમુનિએ તૈયાર કરી નામ શ્રીમદ ભાગવત, એમાં પણ રહસ્ય. એક એક અક્ષરોમાંથી જ નામ, ભા એટલે ભાવપૂર્વક, ગ એટલે ગુરુ પાસે જઈને, વ એટલે બંધન વિવેક સાથે, ત એટલે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું એમ નામ ભાગવત. પરમાત્માની પ્રાપ્તિ જે ગુરુ પાસે જઈને તત્વજ્ઞાન પ્રાપ્ત કરાવે છે ગુરુને પાસે જવાથી, એમ નામ ભાગવત. એમના એક એક અક્ષરોની અંદર રહસ્ય જ્ઞાન હોય છે. તેમ લીલામૃત જે શબ્દ ઉદુજ્ય આપ્યું છે એમાં પણ રહસ્ય છે. એના 3 વિભાગ, જ્ઞાન કર્મ અને ઉપાસના, એના નામના 3 વિભાગ, ગુરુ લીલા અને અમૃત. ગુરુનો સંબંધ જ્ઞાનકાંડ સાથે છે, લીલાનો સંબંધ કર્મકાંડ સાથે છે, અને અમૃતનો સંબંધ ઉપાસના કાંડ સાથે. જ્ઞાન સંપાદન કરવું હોય તો ગુરુની પાસે જવું પડે. રામાયણના ઉત્તરકાંડમાં અંદરગીરીની કથામાં કાલકૃષ્ણજી ગરુજીને એ જ કહે છે, ગુરુ બિના ભવાનિધિ, ગુરુ બિના ભવાનિધિ તરહી ન કોઈ, બિનુ બિરંકી શંકર સમ હોઈ. ગુરુ બિના ભવાનિધિ તરહી ન કોઈ, બિનુ બિરંકી શંકર સમ હોઈ. જમે તેવો મોટો હોય અને ગુરુની પાસમાં જવું પડે. રામકૃષ્ણ અને દત્તાત્ર ભગવાને 24 ગુરુ કર્યા છે. ગુરુ જોઈએ, ગુરુ વગર જ્ઞાન નહીં, ને ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નહીં. આ એક આદેશ આપે છે. પણ આપણને વિચાર આવે કે ગુરુ જોઈએ, શાસ્ત્ર એમ કહે છે ગુરુ જોઈએ તો કેવા?
એક